ਮਾੜੀ ਮਾੜੀ ਹੋਵੇ ਨਾ ਮਿਲ ਜੇ ਅਰੇ ਹਜੀ ਮਾਰੇ ਪਾਪਾ ਜੀ ਪਗਲੀਓ ਮਾਤੇ ਜਾਲੀਓ ਮਾੜੀ ਮਾਰੀ ਆਰਤ ਆਂਗਲੀਓ ਮਾੜੀ ਹਵੇ ਨੇ ਮਿਲ ਜੇ ਹਜੀ ਹਮਾਰੇ ਪਾਪਾ ਪਗਲੀਓ ਬ੍ਰਹਮਾਂਡ ਭਾਣੋਦਰੀ ਰਾਜ ਰਾਜੇਸ਼ਵਰੀ ਅਖਿਲ ਵਿਸ਼ਵਨੀ ਜਨੇਤਾ ਏਵੀ ਜਗਦੰਬਾ ਨੇ ਪ੍ਰਾਰਥਨਾ ਕਰਤਾ ਕਵੀ ਏਮ ਕਹੇ ਛੇ ਹੇ ਮਾਂ ਬੁੱਧੀਨਾ ਸਿਮਾੜਾਨਾ ਗਰਵ ਲੈ ਨਿਕਲੇਲਾ ਮਾਣਸੋ ਨੇ ਕਵੀ ਏਮ ਕਹੇ ਛੇ કે માની આગળ જ્યારે પ્રાર્થના કરવી હોય રામચરિત માનસનું સર્જન કર્યા પછી તુલસીદાસજીને એમ લખવું પડ્યું છે કે નહીં વિદ્યા નહીં બાહુબલ નહીં ખર્ચન કો દામ અરે મોસે પતિત અપંગ કી તુમ પત રાખો રામ એક તુલસીને જો આવડા મહાન ગ્રંથનું સર્જન કરવા પછી જો લખવું પડતું હોય તો લોક સાહિત્યકાર કવિ એમ કહે છે કે માં જે કરમા તે જાલ્યું માડી મારી આદત આંગલ્યું માડી હવે ને મેલજે મારી હજી પાપા પગલ્યું એવી જોગમાયાને યાદ કરી એનું સ્મરણ કરી આજ જે મારે પ્રસંગ કેવો છે મહાભારત કાળનો પ્રસંગ છે સમર્થ યોદ્ધાઓ કાલના જડબાને પકડીને ઉભા રાખી દઈએ અને રણ મેદાનની મેલ પાછો એમાંથી એકાદ યોદ્ધો ઉતર્યો હોય તો દિગ્પાળોના છેડાથી લરજવા મંડી જાય પૃથ્વી થડાક થડાક થડક ઢાકડે ચડી હોય પૃથ્વી લરજવા મંડી જાય દિગ્પાળોને ગોઠણિયા ભેરથે અને મોઢાની મેલ પર ધરતીના છેડાને પકડી લેવા માંડે અને સુરતનો રથ ઘડી ગલબલવા આભા મંડળની મેલપા મંડી જાય અને કાચબાની પીઠ છે એ કડાકા લેવા માંડી જાય આવા સમર્થ યોદ્ધાઓ કવિ એમ લખે છે કેવા યોદ્ધાઓ હતા કે કંસ શિશુપાલ કૌરવ ઘને જાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા એ દેખનો ભેંસ લોંગ એક સાથે ગડ્યો એ કહો કલમ માં કૃષ્ણજી કુશળ કેવા કંસ શિશુપાલ કૌરવ ને જાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા પણ તેખનો ફેંસલો એક સાથે ગડ્યો એ કહોન કલમ માં કૃષ્ણજી કુશળ કેવા એ બધાયને કુરુક્ષેત્રના રણ મેદાનમાં એક હારે ઉભા રાખી એક એક ને મારવા માટે એક એક અવતાર લેવો પડે એવા સમર્થ યોદ્ધાઓને દ્રૌપદીના જે દિવસે એમ કહેવાય છે ચીર જોટાણા તેથી કૃષ્ણકન્યાએ ધાર્યું હોત તો હાથમાંથી ચક્રને વહેતું કરી શક્યો હોત અને દુશાસનનું શિરચ્છેદ કરી શક્યો હોત દુર્યોધનનું માથું કાપી શક્યો હોત 999 શુકામ પૂર્યા એનું કારણ એક જ હતું કે સમર્થ મહાયોદ્ધાઓ જે છે અને આસુરી તત્વના સિંહાસન માથે બેહીને આસુરી શક્તિનો એટલો બધો વ્યાપ થઈ ગયો છે એને એક હારે કુરુક્ષેત્રના રણ મેદાનમાં એક હારે ઊભા રાખી અને તમામનો સંહાર કરવો તો એટલે કૃષ્ણ ચંદ્રમણી છે એ દ્રૌપદીને 999 વસ્ત્ર પૂરે છે કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવાન કૃષ્ણ ચંદ્રમણીએ જ્યારે એમ કહેવાય કે હસ્તિનાપુરમાં જઈને ત્રીજી વાર વિષ્ટિ કરીને સમાધાન ન થયું રણનગારા વગાડ્યા વગર છૂટકો નહોતો અને ઈ સમય આજથી 5000 વર્ષ પહેલા માક્ષર મહિનાની મહેલમાં આવીને ઉભો રહી ગયો અને કુરુક્ષેત્રના રણ મેદાનમાં પાંડવ પક્ષની 7 અક્ષોહિણી અને કૌરવ પક્ષની 11 અક્ષોહિણી સેના થઈ અને 18 અક્ષોહિણી સેના છે એ કુરુક્ષેત્રના રણ મેદાનમાં હામહામી ઉભી રહી ગઈ પશ્ચિમ પાંડવ પૂર્વ કુરુ જુરી સેન યહ ભાઈ માનહુ લોપ પ્રજાદ કો અને સિંધુ મિલે દુંગ આજ પશ્ચિમ પાંડવ અને પૂર્વ કુરુ અને જુરી સેન યહ ભાઈ હામ હામી પાંડવો અને કૌરવોની સેના ઉભી રહી ગઈ છે રણ મેદાનમાં રણના એમ કહેવાય છે કે નગાર અને દુદુંબી વાગી રહ્યા છે અને શંખનાદ અને શુરવીરને હાકલું સંભળાવવા માંડી ગઈ છે જોગણીઓ પોતાના ખપર ભરવા માટે રણમેદાનમાં આવી ગઈ છે અને અપ્સરાઓના ટોળા છે એ સૂર્યને જય માળાવા પહેરાવવા માટે આભા મંડળની માલપા તત્પર છે અને દેવતાઓનો વિમાન પુષ્પવૃષ્ટિ કરવા માટે ચક્રાવે ચડ્યા છે એવા મહાભારતના કુરુક્ષેત્રના રણમેદાનમાં અર્જુનનો સારથી ભગવાન કૃષ્ણચંદ્રમણિ બન્યા છે બરોબર એક બાજુ 7 અને એક બાજુ 11 અક્ષરાણી વચ્ચે એમ કહેવાય ગ્રંથને ઉભો રાખવા માટે અર્જુન ભલામણ કરે છે કે કૃષ્ણ આ બે સેનાની વચ્ચે ઘડીક મારા રથને ઉભો રાખી દો મારે બે બાજુ મારી સામે મારા સમવડિયા શત્રુને મારે જોવો છે કોની સામે મારે યુદ્ધ કરવું મારે મારા શત્રુને જોવો છે પ્રભુ ઘડીક તું તારા રથને થંભાવી દે રણ મેદાનમાં બે સેનાની વચ્ચે ભગવાન કૃષ્ણચંદ્રમણિ રથને ઉભો રાખે છે અને આમ જ્યાં અર્જુને નજર કરી પણ ત્યાં તો કાકે એવો ભતીજે મામે ભાગી નહીં સાલે બંધુ બહેન એવું પિતા બંધુ ગુરુ બીજ મારી બહુ અરે રુધિર કે ભુને ભોગ કોને એસો રાજ ચહે યાતે શ્રી માનત હો ભિક્ષા અન ધારી બહુ પુલકિત ભયો હે રોમ કંપત શરીર મેરો વિકલ હૃદય તાકો કેસે કલ્પારી બહુ કોવ કહો સુર કોવ કાયર સાધુ કહો અરે એસે જીતી બેતો સદૈવ ભલો હારી બો શ્રી ધ્રુજવા માંડ્યું પ્રસ્વેત બિંદુ એમ કહેવાય છે કપાલની મહેલ પર લાગી ગયા અર્જુનને શરીર પુલકિત બની ગયું અને વિકલ બની અને અર્જુન આ ભગવાન દ્વારકાધીશ ને કૃષ્ણ ચંદ્રમણીને એમ કહે છે કે કૃષ્ણ કનૈયા બાપ કોની સામે યુદ્ધ કરું હા મેં કાકા છે ભત્રીજા છે ભાઈ છે મામા છે બનેવી છે હાળા છે અરે મારા બાપ જેવા મારી સામે ગુરુ છે અને બ્રાહ્મણો છે હે કૃષ્ણ કનૈયા મારા આટલા બધા સગાવાલાને મારી અને એના રુધિરથી રંગાણેલી ગાદીની માથે બેહીને એનો ભોગવટો જો હું કરું રુધિર કે ભુને ભોગ કોણ એસો રાજ જહે મારાથી નહીં થઈ શકે યુદ્ધ કનૈયા પુલકિત ભયો હે રોમ કંપત શરીર મેરો, મારું શરીર પુલકિત થઈ ગયું છે, મારું રૂવાણે રૂવાણું કાપે છે, કન્યા રથને બારો લઈ લે, મારે યુદ્ધ નથી કરવું. કહો કહો સુર, કહો કાયર અસાધુ, કહો ભલે મને કોક સુરવીર કે કોઈ મને કાયર કે, પણ કન્યા યુદ્ધ હું નહીં કરું. લોકકવિ એમ લખે છે. ભગવાન કૃષ્ણચંદ્રમણીને અર્જુન એમ કે છે,
એ દ્વારિકાધીશ ને પાર્થ અર્જુન કેલેશ ના યુદ્ધ મારે ન કરવું, અરે બ્રાધની ગાત કીધા પછી વ્યર્થ ના ભારત ના ક્ષેત્ર ને શિર ધરવું, એ હું કુલ દ્રોહી બનું ઘોર પાપી ઠરું આખરે નર્ક ની ખાણ પામું, અરે આ સર્વ નો નાશ કીધા પછી શામલા એ મારે રાજ નું સુખ સર્વે નકામું.
કન્યા કોની સામે ધનુષ ઉપાડું બાપ? કારણ
કે પિતા મહાભીષ્મ ને દ્રોણ ગુરુ ધણાંગું જલા કુલ ના પૂજન સાજે, ઈ વડીલ પૂજનીક નીંગ ઉપરે કેશવા, એ મારે ધનુષ ગુપાડતા પિતૃ લાજે, ઈ વડીલ પૂજનીક નીંગ ઉપરે કેશવા, મારે ધનુષ ગુપાડતા પિતૃ લાજે.
મરાથી આ નહીં બને બાપ. અર્જુનની વિહવળતા જોઈ, અર્જુનનો વિષાદ જોઈ, અને ભગવાન કૃષ્ણચંદ્રમણિ એમ કે છે, કનૈયા આજ અર્જુનને ભગવાન કૃષ્ણચંદ્રમણિ એમ કે છે કે હે અર્જુન, તારે યુદ્ધ કરવું કે ન કરવું એના માટે હું તને આગ્રહ નથી કરતો, પણ મારે એક વાત તને કરવી છે. હામે કાકા હોય, ભાઈ હોય, મામા હોય, ગુરુ હોય, બંધુ ગમે હોય, પણ એક વાત, શાસ્ત્રનો નિયમ એવો છે કે અગ્નિદત્ત વિષદત્ત નર ક્ષેત્રદાર ધનહાર અને બહુરી બકારત શસ્ત્ર ગહી અવધ ભક્ત ષટકાર, આ છ જણાને આત્માય કહેવાય છે. અર્જુન હે પાર્થ,
હે કિરીટી સાંભળી લે બાપ, અગ્નિદત્ત વિષદત્ત નર અને ક્ષેત્રદાર ધનહાર, તારે યુદ્ધ કરવું હોય તો કર, એની માટે હું આગ્રહ નથી કરતો,
પણ છ જણા છે ને એને આત્માય કહેવાય છે.
એ છયંગ કદાચ ભેળા ન થયા હોય
અને એક જ અંગ આત્માયનું હોય તો અવધ વધ્ય ષટકાર ન મારવા જેવો હોય, સગો હોય, સ્નેહી હોય, ગુરુ હોય, બ્રાહ્મણ હોય,
ન મારવા યોગ્ય હોય, છતાં પણ એને મારી નાખો એમ શાસ્ત્રમાં લખ્યું છે. અગ્નિદત્ત વિષદત્ત નર,
એક તો કુટુંબમાં ઘરમાં આગ લગાડનાર, અગ્નિદત્ત વિષદત્ત નર મારી નાખવા માટે ઝેર આપનાર,
ક્ષેત્રદાર ધનહાર જમીન સ્ત્રી અને ધનનું હરણ કરનાર, અને મારવા માટે રણ મેદાનમાં હામો આવી અને શસ્ત્ર ઉગામીને પડકારનાર, એ છ જણાને આત્માય કહેવાય છે. એ છ પુરુષ ન મારવા યોગ્ય હોય તો પણ એને મારી નાખવામાં પાપ નથી.
અને હે અર્જુન, આ છે છ અંગ છે ને એ દુર્યોધનમાં ભેગા થઈ ગયા છે, કૌરવોમાં ભેગા થઈ ગયા છે બાપ. કારણ કે પ્રથમ હલાહલ દિયો, પ્રથમ હલાહલ દિયો હો ભીમસેન ઝુકો, અને દુજે લાખા ગેહ બીજ અગ્નિ મેં જરાયે હે. પેલા ભીમસેનને ઝેર આપ્યું, લાખા ગ્રહમાં આગ લગાડી,
દ્વિજે દ્રૌપદી કો અભિમર્શન દ્વે બારકીનો, અને ચોથે સૌ વૈભવ કો અંગ હિ છિનાયો હે. બબે વખત દ્રૌપદીનું અપમાન થાય, તમારો સમગ્ર વૈભવને અને તમારી જમીનને તમારા રાજ્યને છીનવી લીધું,
અને આ પ્રથમ રસાકો એચી બનમે પઠાઈ દિયો, અને છઠ્ઠે આત શસ્ત્ર બંધ મારી બેકો આયે હે, તમારી ધરતી લઈને તમને વનમાં મોકલી દીધા, અને છઠ્ઠી વાત એ બની કે આજ કુરુક્ષેત્રના રણમેદાનમાં શસ્ત્ર બાંધીને તમને પડકારે છે. એક અંગ હિતે વધ દોષ નાહી કૃષ્ણ કહે,
એક અંગ હોય તો એને મારી નાખવામાં પાપ નથી, પણ કુરુ ષટ અંગ આતતાઈ તે અધાઈ હે. આ કુરવ કૌરવમાં તો છે છ અંગ થઈને આતતાઈ તે તારી સામે આવ્યા છે, અને આજ તો તું ક્ષાત્ર ધર્મ ભૂલી
અને કંગાળ અને પારોટના પગલા ભરીને રણમેદાન છોડવાની વાત કરતો હો તો મને વાંધો નથી બાપ. પણ અર્જુનને સગાવાલાનો મોહ એટલો બધો છે કે ભગવાન કૃષ્ણચંદ્રમણીનો એક પણ શબ્દ છે એ અર્જુન ગ્રહી શકતો નથી. અને કૃષ્ણચંદ્રમણીને એમ થયું, ભગવાન કૃષ્ણ કનૈયાને એમ થયું કે અર્જુન એમ નહીં માને, ગીતાનો જે 11મો અધ્યાય વિરાટ રૂપ દર્શન છે, ભગવાન કૃષ્ણ કરીને વિરાટ રૂપ ધારણ કર્યું. યથા નદી નામ બહવંભ વૈગા સમુદ્ર મેવાભિમુખા દ્રવંતી તથા તવા મિનર લોક વીરા વિશંતિ વક્રણ બેવી જ્વલંતિ વાયુર્યમોગ્નિ વરુણ શશાંક પ્રજાપતિ સ્વં પ્રપિતા મહચ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ ગજાનતા મહિમાનમ તવેદમ. વિરાટ રૂપ જ્યારે ધારણ કર્યું અને અર્જુનને જ્યારે દિવ્ય ચક્ષુ દીધા, પણ યથા નદી નામ બહવંભ વેગા સમુદ્ર મેવા વિમુખા દ્રવંતિ, આમ જે અર્જુને વિરાટ રૂપમાં કૃષ્ણ કનૈયાને જોયો, ધરતીની માથે હજારેક ઇંચ પાણી પડી ગયું હોય, ગંગા ને યમુના ને તુંગભદ્રા ને કાવેરી ને આ બધી નદીઓ છે એ ગાંડી છે ને અડેડાટ કરતી સમુદ્રના મોઢામાં જેમ ઓરાઈ જતી હોય, ભગવાન કૃષ્ણ કનૈયાના મોઢામાં 18 રક્ષણની સેનાને ઓરાઈ જતી જોઈ વાયુર્યમોગ્નિ વરુણ શશાંક પ્રજાપતિ સ્વં પ્રપિતામહ ચંદ્ર અને સૂર્ય અને અગ્નિ આ બધું ભગવાન કૃષ્ણચંદ્ર મણિના મોઢામાં જોયું અને તમામ દેવતાઓને કૃષ્ણચંદ્રમણીના રૂવાડે રૂવાડે જયારે જોયા, ત્યારે એને એમ થયું કે હું જેને ભાઈ માનતો હતો, હું જેને મામાનો દીકરો માનતો હતો, એ આ મામાનો દીકરો અને ભાઈ નથી, આ તો વિરાટ છે. પગમાં પડી ગયો અર્જુન, હે પ્રભુ તારું કેટલું વર્ણન કરું, તને શું કહું બાપ, મારી જીભ નથી કામ કરતી, આજ મારું હૃદય અને મારું મન નથી કામ કરતું, મારી બુદ્ધિ નથી કામ કરતી કનૈયા, કારણ વધારે તો વર્ણન નથી કરી શકતો, પણ બાપ આ તારું મને સ્વરૂપ કેવું લાગે છે. વાયુર્યમોગ્નિ વરુણ શશાંક પ્રજાપતિ સ્વં પ્રપિતામહ, તું બ્રહ્માના બાપના બાપ જેવો લાગે છે, આનાથી વધારે કનૈયા હું વર્ણન નથી કરી શકતો. અને કવિ કાક એક કડીમાં લખે છો કે કૃષ્ણચંદ્રમણીનું વિરાટ રૂપ જોઈને અર્જુનની સ્થિતિ કેવી થઈ, કેવાલા તારા એ વિરાટ રૂપને ભાલી એગન ધનંજય ધ્રુજી વિઠો રેજી એક નિયાના એ વિરાટ રૂપને અને આજ ધનંજય ધ્રુજી વિઠો રેજી થાર 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 શરીર ધ્રુજવા માંડ્યું અને પગમાં પડી ગયો. અને અર્જુન એમ કે છે કે મહારાજ હવે આપ પ્રસન્ન થઈ અને આપનું સ્વરૂપ શાંત કરી દો અને મને આજ્ઞા કરો. આજ મને સમજાઈ ગયું છે કે હું તો નિમિત્ત માત્ર છું, હું તો પાઠ ભજવનાર નર્તક છું અને સૂત્રધાર આપ છો, હવે યુદ્ધ કરવા માટે હું તૈયાર છું. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ગીતાનું જ્ઞાન આપી અર્જુનને યુદ્ધની માટે તૈયાર કરી અને અર્જુનના ગાંડીવનો ટંકાર થાય અને અહીંયા કૌરવોની સભામાં શું બન્યું, મારે પ્રસંગ પિતામહ ભીષ્મનો કેવો છે, ભીષ્મની પ્રતિજ્ઞા કઈ હોઈ શકે, બાણસૈયા પર સુતેલા પિતામહ ભીષ્મની મનસ્થિતિ શું હોઈ શકે. અદ્ભુત પ્રસંગ છે, અહીંયા અર્જુનનું તૈયાર થવું યુદ્ધની માટે અને અહીંયા કૌરવોની સભામાં એમ કહેવાય છે કૃપાચાર્ય અને મુનિને પિતામહ ભીષ્મ બોલાવે છે. કુલગુરુ કૃપાચાર્યજી છે, કૃપાચાર્યજી આવી અને પિતામહ ભીષ્મ એમ કે છે કે મહારાજ જો તો દુર્યોધનને કેટલા દિવસની ઘાત છે, નક્ષત્ર કુંડળી માંડીને અભ્યાસ કરી અને કૃપાચાર્ય મુનિ કે છે કે મહારાજ દુર્યોધન મહારાજને 18 દિવસની ઘાત છે, આ મહાભારતના યુદ્ધમાં 18 દિવસનો સૂર્યોદય અસ્ત પાવે, 19મા દિવસનો સૂર્ય ઉગે, જો 19મા દિવસનો સૂર્ય દુર્યોધન મહારાજ જોઈ જાય તો કાળ પણ એનું રૂમાડું ન હલાવી શકે. ઈ 18 દિવસનું જો રક્ષણ થાય અને 18 દિવસમાં દુર્યોધનનું મૃત્યુ ન થાય તો પછી કાળ પણ ન એને આંબી શકે. આ વાત જ્યાં સાંભળી પિતામહ ભીષ્મે હાથની માલપા માળાનો બેરકો હાલતા ચાલતા હાલતા ચાલતા પિતામહ ભીષ્મ એમ કે છે કે 18 દિવસનું રક્ષણ થાય ખરું, એ 18 દિવસનું રક્ષણ થાય ખરું એ શબ્દ જ્યાં કૃષ્ણચંદ્રમણીને કાને પડ્યા ને પેટમાં પીલ ઉપડી કે દાદો જો 18 દિવસનું રક્ષણ કરે તો મને અને ઇન્દ્ર અને બ્રહ્મા જેવા દેવતાઓ પાંડવોની સૈન્યની માઇલ પર ભેળા હોય તો એ વહમું પડે, એટલે શારદાને હુકમ કર્યો યા કુંદેન્દુ તુષાર ગાર ધવલા યા શ્વેત પદ્માસના પારસે સિતાર ધાર ગોર કિસી યાન ધાર ચાર થાર ચાર કિસી પાન પેસુ પાંધરો ઈ શારદા છે ઈ આવી અને હામે આવી ઉભારિયા સરસ્વતી આવીને ઉભારિયા મહારાજ હુકમ કે પિતામાં ભીષ્મની બુદ્ધિ ફેરવી નાખો કે કનૈયા ઈ મારાથી નહીં થઈ શકે કયો તો તમારી કયો તો કૌરવ અને પાંડવોની બે સેનાની 18 અક્ષરની બુદ્ધિ ફેરવી નાખું પણ પિતામહ ભીષ્મની બુદ્ધિ હું નહીં ફેરવી શકું કારણ કે આકાશ પૃથ્વી જળ તેજ અને વાયુ એ પાંચ તત્વ જેના શુક્રને સ્પર્શ નથી કરી શક્યા એવો ઉર્ધ્વ હતા મહાબ્રહ્મચારી ભીષ્મ ઈ મારું કામ નહીં એની બુદ્ધિ હું નહીં ફેરવી શકું કે ગમે એ ઉપાય કરો 18 દિવસનું જો રક્ષણ કરે તો મહાભારતના યુદ્ધનો અર્થ કઈ નથી રહેતો અને સરસ્વતી વાયુને રૂપ મંડી વાવા અને મહાભારતમાં કુરુક્ષેત્રના રણમેદાનમાં કૌરવોની સભામાં એમ કહેવાય છે કે રાજા મહારાજાઓ જે મદદ કરવા માટે દુર્યોધનને આવ્યા હતા એને ખબર પડી કે 18 દિવસનું રક્ષણ ભીષ્મે કર્યું. રાજાઓ બધા ભેળા થઈ અને પિતામાં ભીષ્મ દ્રોણાચાર્ય અને કૃપાચાર્યજી બેઠા જેની પાસે આવી એમાં મારવાડનો રાજા નકુળ અને સહદેવનો મામો એ આ દુર્યોધનને ત્યાં રોકાઈ ગયેલો અને શલ્ય રાજા આવી અને પિતામાં ભીષ્મને એમ કહે છે કે જો 18 દિવસનું એકલા આપ રક્ષણ કરવાના હો અને ક્ષત્રિયના દીકરા તરીકે અમને યુદ્ધનો ભાગલો ન મળે તો અમે ખીચડ ખાયા કાંઈ સાધુઓ નથી કે અહીંયા તમારા કુરુક્ષેત્રના મેદાનમાં તમારું ખીચડું ખાવા માટે આવ્યા છીએ. પિતામાં ભીષ્મ કહે છે કે શલ્ય આ તું નથી બોલતો બાપ, મને ખબર છે કોણ બોલે છે, પણ જાઉં હું 10 દિવસનું રક્ષણ કરીશ. 10 દિવસનું રક્ષણ પિતામહ ભીષ્મે સ્વીકાર્યું, 2 દિવસનું રક્ષણ છે એ દ્રોણાચાર્ય સ્વીકાર્યું, 2 દિવસનું રક્ષણ છે કર્ણે સ્વીકાર્યું. એમ કરતા 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 75 દિવસનું રક્ષણ જ્યારે દરેકે વેચી લીધું એમાં 1/2 દી બાકી રહેલો. દુર્યોધન આવીને કીધું કે મહારાજ મને માણસમાંય નહીં અને બાયડીમાંય નહીં એવી રીતે કરીને કુરુક્ષેત્રના રણ મેદાનમાં શું કામ ભૂંડો લગાડ્યો છો, 75 દિના જો તમે રક્ષણ કરવાના હો પટ જીવન નેરર હાલ ભટો મુસ કારણ છે મત કાલ ઘસો. આવી રીતે મારે જો જીવવું હોય યુદ્ધના રણ મેદાનમાં 75 દિવસના જો તમે રક્ષણ કરવાના હો ને યુદ્ધનો ભાગલો જો મને ન મળે. પિતામહ ભીષ્મ કહે છે કે દુર્યોધન મને ખબર છે બાપા તમે કોઈ નથી બોલતા પણ તમારો કાળ બોલે છે. પિતામહ ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે કે મારા 10 દિવસના યુદ્ધમાં દુર્યોધન બીજાને રક્ષણ કરવું હોય તો કરે, ન કરવું હોય એની મને ખબર નથી. તારે યુદ્ધમાં લડવું હોય તો લડ, ન લડવું હોય તો મને ખબર નથી. પણ 3 દિવસના યુદ્ધમાં સૂર્યનો ઉદય થાય અને 3જા દિવસના સૂર્યનો અસ્ત થાય ત્યાં સુધી પૃથ્વીને જો હું ન પાંડવી ન કરી નાખું તો લાજે મેરી ગંગા જનની અને શાંતન પુત્રને કહાવ. મારી પ્રતિજ્ઞા છે કે સૂર્યને 3 દિવસના સૂર્યથી સૂર્યાસ્ત હું ન જોવા દઉં. એ પાંડવોની સભામાં ખબર પડી કે દાદાએ પ્રતિજ્ઞા લઈ દીધી છે કે 3 દિવસની માલપા પૃથ્વીને ન પાંડવી કરી નાખું. કૃષ્ણચંદ્ર મણીને હૈયાની માલપા બળતરા મંડી થવા. મદ્રાસનો ગુજર ભાંગી ગયો છે, પોતે હાથની માલપા ચાબુક ફેરવતા ફેરવતા આંગળીને ટેરવે ચાબુકને ચડાવી ધીરા 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 ડગલા દેતા દેતા એક એક તંબુમાં નજર કરતા જાય. એક તંબુમાં નજર કરી તો એક વ્યક્તિ પોતાની તરવારને સજી રહ્યો છે, બીજા તંબુમાં નજર કરી તો એક માણસ ધ્યાનસ્થ છે, ત્રીજા તંબુમાં જ્યાં નજર કરે તો એક વ્યક્તિ પોતાના જમણા હાથનું ઓશિકું કરી ડાબો હાથ પોતાના નિતંબની માથે રાખી અને પિતાંબર ઓઢીને ઘસઘસાટ સૂતો છે. એ ઘસઘસાટ સૂતેલા માણસને આમ કરીને આમ ચાબુક ઉડાડીને જગાડ્યો કે અર્જુન દાદો પ્રતિજ્ઞા કરે છે 3 દિવસમાં ભારત વર્ષની માલમાં હું પાંડવોનું મૂળ ન રહેવા દઉં, તને અભાગ્ય હું ગાવે છે. અને તે દિવસે એમ કહેવાય છે કે અર્જુનના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે ભગવાન જ્યાં સુધી ભક્તનો ભગવાન જાગતો હોય ત્યાં સુધી ભક્તને પૂર્ણ નિંદ્ર હોય, તું કનૈયા જાગે ત્યાં સુધી મારે ફિકર કરવાની હોય. અને ત્યાં પ્રતિજ્ઞા કરી છે કે મેં હું પ્રાણ અર્જુન કો અર્જુન હે પ્રાણ મેરો અને અર્જુન કી જીવ નીસો જીવની હમારી હે, પછી મને ચિંતા શેની હોય બાપ. દ્રૌપદીજી કહેવાય છે કે યુદ્ધ જોવા માટે આવ્યા હતા, એટલે દ્રૌપદીના તંબુએ ભગવાન કૃષ્ણ ચંદ્રમણી જઈ અને દ્રૌપદીજીને કહે છે કે બેન, એક કામ કરવાનું છે, દાદાને દર્શને જવાનું છે, પિતામહ ભીષ્મને તંબુ સુધી જવાનું છે. ભૈયા અત્યારે? તો કે હા, અત્યારે જ જવાનું છે. કંઈ પણ સવાલ કર્યો નથી દ્રૌપદીજીએ. રથમાં બેઠા છે, દાદા ધ્યાનસ્થ છે, પોતે રથની બહાર તંબુમાં ઊભા છે. અને દ્રૌપદીજીને જઈને એટલું જ કીધું કે તમે દાદાના ચરણમાં જઈ અને ખોળો પાથરીને પગે લાગી લ્યો, બસ એટલું કરવાનું છે. દ્રૌપદીજી જઈ અને આમ કરીને આમ ખોળો પાથરીને પગે લાગ્યા. દાદાનો માળાનો બેરખો ફરકતો, ધ્યાનસ્થ હતા, ગાયત્રીનું સ્મરણ ચાલતું હતું, એ આંખના પાપડના પડદા બ્રહ્માંડને તોડતા ભીષ્મના ઊંચા થયા. સામે દ્રૌપદીજીને જોયા અને બેરખાવાળો હાથ ઊંચો થયો, અખંડ સૌભાગ્યવતી. અને દ્રૌપદીજી ખાડ નાત મીડા કાઢવા કે દાદા આપ ક્ષત્રિય છો? બેટા આવો કેમ પ્રશ્ન કરો છો? કે મેં સાંભળ્યું છે કે આપનું વચન કોઈ દી મિથ્યા નથી જાતું. હા બેટા, આવો કેમ પ્રશ્ન પૂછવો પડે છે? કે આપે તો કાલ પ્રતિજ્ઞા કરી છે કે સૂર્યથી સૂર્યનો ઉદયથી અસ્ત થાય ત્યાં સુધીમાં 3 દિવસમાં પૃથ્વીને ન પાંડવી કરી નાખું. કે આ કામ કનૈયાનું હોય. કૃષ્ણ એ હાકલ થઈ, જી દાદા એમ કરીને આવીને ઉભા રહી ગયા કનૈયો. કે સાંભળી લે કાળિયા, તે મારી પ્રતિજ્ઞા તોડાવી છે, પણ ઓલા તો 3 દિવસની વાત હતી, હવે કાલનો સૂર્યનો યુદ્ધમાં ઉદય થાય અને અસ્ત થાય, વાસુદેવ કર ચક્રને ધરે તો તુમકો મુખને દેખાઉં, અરે તો લાજત મેરી ગંગા જનની અને શાંતને પુત્રને કહો વાસુદેવ તે પ્રતિજ્ઞા કરી છે કે અશ્વ હું હાથની માલપા કોઈ દિવસ દિયાણામાં હથિયાર ધારણ નહીં કરું, પણ કાલનો સૂર્યનો ઉદય થાય અસ્ત થાય ત્યાં સુધીમાં જો તને હાથમાં હથિયાર ન ધારણ કરાવું તો લાજે મારી ગંગા જનની અને શાંતના પુત્રને કહાવ જે મારી પ્રતિજ્ઞા છે. અને બીજા દિવસે એમ કહેવાય છે કે રણ મેદાનમાં યુદ્ધના નગારા વાગ્યા અને ધીંગાણાની માલપા ભટાજોટી મંડી બોલવા. કડે ડાકાલા ગવાજે ચંબી ત્રંબાલા ગાકાલા ગાજે તો ઉષા કાના વીર હાકરા દર્શંગ ત્યાં તો ખૂબ ધૂમા કાના પીઠ નતોલું ભાકરા ગાજે સંગ્રામ ઠાકરા મેલે ઠાકરા જસંગ ડલે ગજે ડલ્લા ગાડે ટકી ડલ્લા ગાને કડી બાજત બેરન પાપીઠ ઉથડી કામે થડી કાજો ટાણા ચડા દિગપાલા ધીયા પાલે ચડી ચાક ડોળે ઢાળે મેદની ચકો ત્યાં તો ધંધ લાગ્યા લંકા વાલા જેમ રામચંદ્ર જેમ ધાજા કોરુવા પાંડુવા જુદ વસાયા કૃષ્ણ ગાયા પૃથ્વીરાજે બલી ભોગ દીધા હતા એવા ફેર પાછા ઘરું વેઢ્યા વાલા ભૂખ્યા જગાયા ગિરધાણ ત્યાં તો મોટા ભારતના રાજા ખેલું કોરુ વારા પાંડુ વારા હોવા જુદ મેદાનમાં એમ કહેવાય છે કે આજ ભગવાન કૃષ્ણચંદ્રમણી રથનો સારથી બની અને પિતામહ ભીષ્મની સામે અર્જુન નું યુદ્ધ જે જોવે છે. તેથી અર્જુનની 62 વર્ષની ઉંમર અને પિતામાં ભીષ્મની 135 વર્ષની ઉંમર, એ 135 વર્ષનો બુઢ્ઢો આજ કાળકૂટ જેવો કાળનું ફાડ્યું વયું આવતો હોય એમ એમ કહેવાય છે કે યુદ્ધની મેલ પર ઉતર્યો છે અને એના એવા બાણ ચલાવવાની ચપળતા છે. સંજયજી કહત એક ગાંધી વિતે મહાવીર ખાંડો પ્રજાર્યો તહા સુનો હે બખાન મેં દેવ દૈત નાગ કોટા બધીતે લરાજ મુતે હિતે મેઘ બુંદન રૂકાયો વ્યોમ થાન મેં તો એસી ચપલાઈ તાપે છાઈ ચપલાજ એસી તારીન પે વૃદ્ધ ગંગા પુત્ર કી નિદાન મેં તો નેન પિતા ધ્યાન મેં તો સારથી અજ્ઞાન મેં જો અને બ્યાન રહે માનવે પખવવા કટે પાન મેં. અર્જુનનું બાણ ચલાવવાની કવિ કે ચપળતા એટલી બધી હતી કે અર્જુને જેથી ઇન્દ્રનું ખાંડવન બાળ્યું અને ધરતીની માથે મેઘ બારે મેઘ ખાંગા થયા અને તેથી અર્જુને જે બાણની ચપળતાથી બાણનો મારો કરેલો ધરતીની માથે એક પણ મેઘનું બુંદ નહોતું પડવા દીધું. એસી ચપલાઈ તાપે છાઈ ચપલાઈ એસી એવી ચપળતાની સામે, એવા ચપળ અર્જુનની સામે આજ પિતામહ ભીષ્મની એવી કહે છે કે વૃદ્ધ ગંગા પુત્ર કી નિદાન મેં આજ વૃદ્ધ ગંગા પુત્ર છે એ એવી જમાવટ કરી અને સામે યુદ્ધમાં ઉતર્યો છે. ઈ મહાભારત કાળનું યુદ્ધ